આજનો આપણો વિષય છે યશાયાનું પુસ્તક અને તેનો 41મો અધ્યાય. ફરીથી એક વખત આ અભ્યાસમાં હું તમારો આવકાર કરું છું. આશા રાખું છું કે આ વચનો તમારી માટે આશીર્વાદિત રૂપ હોય. આ જે ભાગમાં આપણે છે અત્યારે યશાયાના પુસ્તકમાં, અને ગત સમયે આપણે જ્યારે 40મા અધ્યાયથી જે શરૂઆત કરી હતી અને આગલા જે 9 અધ્યાય છે તે જે યહૂદી લોકો બંદીવાસમાં હતા તેઓને માટે એક આશ્વાસન રૂપે, એક પ્રોત્સાહન રૂપે લખવામાં આવ્યા છે. યાદ દેવડાવું હું તમને ફરીથી કે આ વચનો લગભગ 150-150 વર્ષ પહેલા યશાય પ્રબોધક દ્વારા લખવામાં આવ્યા છે, અને તે જાણે કે ભૂતકાળમાં બની ગયું હોય તેવી રીતે આ ભવિષ્ય વચન લખવામાં આવ્યું છે. યાદ રાખીએ વાલાઓ કે આ વચન જે યહૂદી લોકો 70 વર્ષના બાબિલોનના બંદીવાસમાં છે તેઓને માટે લખવામાં આવ્યા છે લગભગ 150 વર્ષ પહેલા. અજાયબ જેવું આ ભવિષ્ય વચન છે. આપણે છેલ્લી વાર જ્યારે મળ્યા હતા અને જોયું હતું ત્યારે આપણે શીખ્યા હતા કે આપણો દેવ છે, આપણો પ્રભુ જે છે તે આપણા સંજોગો કરતાં વધારે મહાન છે. હવે જે ભાગ છે, આવતા જે બે કે ત્રણ અધ્યાય જે આપણે જોઈશું, જેની પર આપણે વચનો પર મનન કરીશું, ત્યાં આપણને શીખવવામાં આવે છે કે આપણો જે દેવ છે તે આપણા જે ભય છે, આપણું જે ગભરાહટ છે, આપણી જે ચિંતા છે તેના કરતાં મહાન છે. અને 7 વખત આપણને યાદ દેવડાવવામાં આવ્યું છે કે તું ગભરાઈશ નહીં. અત્યારે આપણે જોઈશું આ 41મો અધ્યાય તેની 10મી કલમ, તેની 13મી કલમ, 14મી કલમ, ત્યારબાદ 43મો અધ્યાય તેની 1લી કલમ અને 5મી કલમ, અને પછી 44મો અધ્યાય અને તેની 2જી કલમ અને 8મી કલમમાં આપણને કહેવામાં આવ્યું છે કે તું ગભરાઈશ નહીં. હવે જ્યારે આપણે છેલ્લો અધ્યાય પૂરો કર્યો હતો ત્યારે અંતમાં બહુ સુંદર વચન આપણે જોયું હતું. મારું માનવું છે કે કદાચ આપણામાંથી ઘણા બધાએ આ વચન મોઢે પણ કર્યું હશે. કદાચ આ વાક્ય આપણા ઘરમાં આપણી કોઈ દિવાલ પર અથવા તો આપણા ટેબલ પર કદાચ આ લખીને મૂકવામાં પણ આવ્યું હશે. અને છેલ્લી જે કલમ હતી 40મો અધ્યાયની તે આ પ્રમાણે કહે છે, પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરુડના જેવી પાંખો ઉપર ઉડે છે, તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી કે નથી નિર્ગત થતા. અને આ જે વચન આપણે જોયું અને ત્યારબાદ આપણે જ્યારે 41મા અધ્યાયમાં આવીએ ત્યારે પ્રભુ જે બિનધર્મીઓ છે તેઓને પ્રશ્ન પૂછે છે, તેઓની પાસે જવાબ માંગે છે, તેઓને કહે છે કે તમે તમારી દલીલ મારી આગળ રજૂ કરો કે તમે ખરેખર દેવ છો. આપણે જાણીએ છીએ કે એક જ દેવ છે અને તે યહોવા દેવ છે, પણ હવે યહોવા પૂછી રહ્યા છે. અને આપણે જ્યારે આ અધ્યાયની શરૂઆત કરીએ તો 1લી જ કલમ આપણને કહે છે કે યહોવા પૂછે છે, સમુદ્રની પેલે પારના દેશો મારી આગળ મૌન જાળવો, સાંભળો, તમારી સબળ દલીલો રજૂ કરો, સજ્જ થાઓ, મારી પાસે આવો અને બોલો. અને અહીંયા જ્યારે લખવામાં આવ્યું છે કે સમુદ્રની પેલે પારના દેશો, એટલે કે દુનિયાના છેડામાં જ્યાં પણ દેશો છે, કોઈ પણ દેશ તમે લઈ લો, એ સર્વ દેશને યહોવા પ્રશ્ન પૂછી રહ્યા છે, કાં તો મારી આગળ મૌન જાળવો, હું છું તેને તમે માનો, અથવા તો તમારી સબળ દલીલો રજૂ કરો, મારી પાસે આવે અને બોલો, અદાલત તમારા પ્રશ્ન માટે તૈયાર છે. પ્રભુ સાબિતી માંગે છે. અહીંયા પ્રભુનો આ જે અહીંયા આગળ આપણે આ જે વચનો જોઈશું તેમાં સાબિતી માંગી રહ્યા છે કે જો તમે કહો છો કે તમે દેવ છો તો મને બતાવો કે કેવી રીતે તમે દેવ છો. અને પછી પ્રભુ પોતાનું જે લાયકત છે, પ્રભુએ જે પોતે કર્યું છે તે આ લોકોને સંભળાવે છે. અને આ જે ભવિષ્ય વચન આજે આપણે જોઈશું અને આગલા બે ત્રણ અધ્યાયમાં આપણે જે ભવિષ્ય વચન જોવાના છે એ બહુ અજાયબ જેવા ભવિષ્ય વચન છે. એટલું અજાયબ જેવું અહીંયા ગાડી જે આપણને વચન આપવામાં આવ્યું છે કે જો તમે કદાચ તમારા મનમાં શંકા હોય કે ખરેખર બાઇબલ પ્રભુએ લખ્યું છે, ખરેખર મારે બાઇબલ પર વિશ્વાસ કરવો જોઈએ, તો આ વચન તમારે સાંભળવું બહુ જરૂરી છે. જો બીજી કલમમાં શું કહે છે કે પૂર્વમાંથી આ વ્યક્તિને કોણે ઊભી કરી છે, જ્યારે પગલે પગલે વિજય મળે છે, તેને ઊભો કરનાર બીજો કોઈ નહીં પણ યહોવા પોતે જ છે. અહીંયા પ્રભુ પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્નનો જવાબ પોતે જ આપે છે કે પૂર્વમાંથી આ વ્યક્તિને કોણે ઊભી કરી છે. અહીંયા જે રાજાની વાત કરવામાં આવી છે અને એ તો સાયરસ જે રાજા હતો તેની વાત અહીંયા લખવામાં આવી છે અને પ્રભુ કહે છે કે આ વ્યક્તિને ઊભી કોણે કરી હતી. હવે આ જે વચન અહીંયા લખવામાં આવ્યું છે તે વચન 150 વર્ષ પહેલાં લખવામાં આવ્યું છે અને લગભગ સાયરસનો જન્મ થયો એના 100 વર્ષ પહેલાં લખવામાં આવ્યું છે. 100થી પણ વધારે વર્ષ. આ જે રાજા હતો એ હજુ જન્મ્યો પણ નથી અને ત્યારે પ્રભુ એના નામ સાથે, અને આપણે જોઈએ જો તમે મારી સાથે યશાયાનું પુસ્તક અને તેનું 45મો અધ્યાય જો તમે ખોલશો અને તેનો પહેલો જે કલમ છે જો આપણને શું કહે છે, એ કહે છે કે પોતાના અભિષિક્ત કોરેશને, માફ કરજો મેં જે સાયરસ કીધું તેનું આપણે ગુજરાતીમાં નામ છે કોરેશ, ને યહોવા આ મુજબ કહે છે. આ જે વચન છે એ બહુ અજાયબ જેવું વચન છે, ભવિષ્ય વચન છે કે જે વ્યક્તિ હજુ જન્મી પણ નથી, જે વ્યક્તિને કોઈ જાણતું પણ નથી, તે એવા રાજ્યનો રાજા થવાનો છે કે જે બાબિલોનને હરાવી અને પોતાના લોકોને યહૂદી લોકોને છુટકારો આપવાનો છે. આનું કોઈ આ જે વચન અહીંયા છે એનું કોઈ બીજું કોઈ એક્સપ્લેનેશન કરી આપી શકતું નથી. ધેર ઇઝ નો અધર એક્સપ્લેનેશન. આ પ્રભુ જ ફક્ત ભવિષ્યને ઇતિહાસ તરીકે જાહેર કરી શકે છે. પ્રભુ જ ફક્ત એકલા આપણે જે પ્રભુની સેવા કરીએ છીએ, જે પ્રભુને આપણે ભજીએ છીએ, એ જ પ્રભુ એક એવો છે કે જે ભવિષ્ય વચનને ઇતિહાસની તરીકે આપણી આગળ રજૂ કરે છે. અને અહીંયા એક પ્રશ્ન એવું કહે છે કે પૂર્વમાંથી આ વ્યક્તિને કોણે ઊભી કરી છે જેને પગલે પગલે વિજય મળે છે. એ પગલે પગલે વિજય પણ તેના પોતાના બળથી કે એની પોતાના બુદ્ધિથી એને નહોતો મળતો, એ પ્રભુએ એ વિજય એમને આપ્યો હતો. કારણ કે પ્રભુની યોજનામાં તે બાબિલોનની ઉપર વિજય મેળવીને એ પ્રભુના જે લોકો છે યહૂદી લોકો હતા તેમને છુટકારો આપનાર હતો અને તેઓ પાછા વચનના દેશમાં તેઓને મોકલી આપવાનો હતો. તેને ઊભો કરનાર બીજો કોઈ નહીં પણ યહોવા પોતે જ છે અને એમની તરવારથી તેઓ રજકણની જેમ વેરાઈ જાય છે અને એના ધનુષ્યથી તેઓ તરણાની જેમ ઉડી જાય છે. તેઓનો પીછો પકડે છે અને રોકાયા વગર આગળ વધે છે. એના પગ ધરતીને તો અડતા સુદ્ધા નથી. આરંભથી આ બધું કરાવનાર કોણ છે? અનાદિકાળથી માનવજાતના સર્વ વ્યવહારને માર્ગદર્શન આપીને આ સર્વ પરાક્રમી કાર્યો કરનાર કોણ છે? એ હું યહોવા છું, હું પહેલો હતો અને છેલ્લો પણ હું જ છું. હા, આપણે અહીંયા પ્રશ્ન જોઈએ છે, પણ એ પ્રશ્ન આપણે જોઈએ તો એનો જવાબ આપણે જાણીએ છીએ. ફક્ત એક જ વ્યક્તિ છે, એ યહોવા દેવ, જે આ કરી શકે છે. અને અહીંયા આપણે જોયું તે પ્રમાણે કે હું અનાદિકાળથી તે અત્યાર સુધી માનવજાતના સર્વ વ્યવહારને માર્ગદર્શન આપનાર છું. જે કંઈ બન્યું છે પૃથ્વીની જો સર્જન કરવામાં આવ્યું, ત્યાર પછી અત્યારે આપણે યશાયાના પુસ્તકનો જે મનન કરી રહ્યા છીએ તે સમયની આપણે વાત કરીએ, બાબિલોનના બંદીવાસની વાત કરીએ, કે પછી આજે આપણે 2023ની સાલની વાત કરીએ, કશું પણ એવું નથી બન્યું જે પ્રભુના માર્ગદર્શન વગર ના બન્યું હોય, અથવા તો પ્રભુને ખબર ના હોય કે આ વસ્તુ થનાર છે. અને આ જે કલમ છે એ વાલાઓ ખાસ તમે યાદ રાખજો, ચોથી કલમ અને જે છેલ્લો ભાગ છે એ કહે છે કે હું યહોવા, હું પહેલો હતો અને છેલ્લો પણ હું છું. હું યહોવા જે છેલ્લો પહેલો હતો અને છેલ્લો પણ હું છું. અહીંયા યહોવા આ વાત કહી રહ્યા છે. જ્યારે તમે પ્રગટીકરણના પુસ્તકમાં અને તેના પહેલા અધ્યાયમાં જુઓ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પણ આ જ શબ્દ વાપરવામાં આવ્યા છે કે હું પહેલો છું અને હું છેલ્લો છું. આઈ એમ ધી આલ્ફા એન્ડ ધી ઓમેગા. અને જો જે યહોવાના સાક્ષીઓ નામનું જે જૂથ છે, જે ડિનોમિનેશન છે, અને જો તેના તેમનું તમે શિક્ષણ જુઓ અને તેઓ ઘરે ઘરે આવી અને સુવાર્તાનું પ્રચાર કરતા હોય છે, પણ વાલાઓ આપણે બહુ જ સંભાળવાનું છે, બહુ જ ચેતીને રહેવાનું છે તે લોકોથી, કારણ કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવ તરીકે માનતા નથી. અને જ્યારે તેઓ તમારી સામે આવે, તમારી સામે દલીલ રજૂ કરે, પોતાનું જે પવિત્ર શાસ્ત્ર છે, અને બાય ધ વે એ લોકોનું જે પવિત્ર શાસ્ત્ર છે તે પણ આપણે જે પવિત્ર શાસ્ત્ર વાંચીએ છીએ તેનાથી જુદું છે. અમુક કલમો તેઓએ બદલી નાખી છે જેથી કરીને તે પોતાનો જે મુદ્દો છે તે સાબિત કરી શકે. જો તમારી સાથે આ લોકોની ચર્ચા થાય તો તમે તેમને આ વચન બતાવી શકો છો, 41મો અધ્યાય અને 4 કલમ, કે અહીંયા યહોવા કહે છે કે હું પહેલો તથા છેલ્લો છું. એ જ વસ્તુ પ્રગટીકરણના પુસ્તકમાં અને બીજા બી ઘણા પુરાવા છે જે હું તમને આપણે આગળ વધીશું તેમ હું આપીશ, પણ ત્યાં પ્રગટીકરણના પહેલા અધ્યાયમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ જ વસ્તુ લખવામાં આવી છે. આપણે પ્રભુના વચનો જાણવા અને તે પ્રમાણે આપણું શિક્ષણ હોવું તે બહુ જરૂરી છે, કારણ કે જો આપણે નથી જાણતા તો શેતાન વચનો દ્વારા જ આપણને છેતરી શકે છે. એટલે આપણે આ વચનોથી વાકેફ રહેવું બહુ જ જરૂરી છે. આગળ વાંચીએ, 5મી કલમ કહે છે કે સમુદ્રની પેલે પાર દૂર, સમુદ્રની પેલે પાર દૂર દેશાવરના લોકો મારા કાર્યો જોઈને ભયભીત થઈ ગયા. પૃથ્વી એક છેડાથી બીજા છેડા સુધી ધ્રુજી ઉઠી, બધા ભેગા થઈને આવ્યા. દરેક જણે પોતાના પાડોશીને મદદ કરી અને પોતાના ભાઈઓને ઉત્તેજન આપ્યું. સુથાર સોનીની ઉત્તેજન આપે છે, હથોડીથી મૂર્તિ લિસ્સી બનાવનાર એરણ પર ઘણ મારનારને ઉત્તેજન આપે છે. તેઓએ કહ્યું, સાંધો મજબૂત થયો છે ને ખિલ્લા સાથે મૂર્તિને એવી જડે છે કે પડી ન જાય. અહીંયા વર્ણન આપવામાં આવ્યું છે કે માણસ પોતાની માટે દેવ કેવી રીતે ઊભા કરે છે. અને હવે આ તો કેવું છે કે જ્યારે તમે તમારા દેવ બનાવવાના હોય તમારા પોતાના મન પ્રમાણે, તો તમે તેના સુંદર દેખાતો હોય એવું જ મૂર્તિ બનાવવાના છો, પણ એમની મૂર્તિ અહીંયા લખવામાં આવી છે કે તે ખિલ્લાની સાથે મૂર્તિઓને એવી જડે છે કે પડી ના જાય. જે દેવને તમારે આધાર આપવો પડે, તમારે સહારો આપવો પડે, તે હું માનું છું કે એ દેવ કામનો શું. જે મૂર્તિને તમારે ટટ્ટાર ઊભી રાખવી પડે, ખિલ્લા મારીને, જડીને, તમારે હથોડીથી તમારે જેને લિસ્સી બનાવવી પડે, એવા દેવનું કામ શું. અને એ જ પ્રશ્ન અહીંયા પૂછવામાં આવી રહ્યા છે. આગળ આપણે જોઈએ અહીંયા કે શું કહે છે કે પણ ઈસરાયલ, તું તો મારો સેવક છે, યાકૂબ મેં તને પસંદ કર્યો છે, તું મારા મિત્ર ઇબ્રાહીમના કુળનો છે. હવે આ જે શીર્ષક અહીંયા આપવામાં આવ્યું છે કે મારો સેવક, એ ઘણી વખત આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છે. તમે ગણવાનું પુસ્તક છે, તેમાં મૂસાને 12મો અધ્યાય અને તેની 7મી કલમમાં મૂસાને આ પ્રમાણે સંબોધન કરવામાં આવ્યું છે. દાઉદને બીજો સમુએલ અને તેનો 3જો અધ્યાયના 18મી કલમમાં આ પ્રમાણે સંબોધવામાં આવ્યો છે. ઘણા બધા જે પ્રબોધકો હતા, યિર્મિયાનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 25મી કલમ જો તમે વાંચશો તો ત્યાં તમે જોશો કે ત્યાં પણ તેમને તેવી રીતે સંબોધવામાં આવે છે. અને આવતા આવતા અધ્યાયમાં 1લી કલમમાં આપણે જોઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ પણ મારા સેવક તરીકે આપવામાં આવે છે. પણ ઈશ્રાયેલ, તું તો મારો સેવક છે, યાકૂબ મેં તને પસંદ કર્યો છે, તું મારા મિત્ર ઇબ્રાહીમના કુળનો છે. અહીંયા જ્યારે યાકૂબની વાત થાય તો ફરી યાદ દેવડાવું કે અહીંયા યાકૂબ જે ઇબ્રાહીમનો દીકરો, ઇબ્રાહીમનો દીકરો ઈસાકનો જે દીકરો હતો તેની વાત નથી થઈ. યાકૂબ એટલે ઈસરાયેલ પ્રજા છે, તેઓની વાત અહીંયા થઈ રહી છે. ઘણી વખત પવિત્ર શાસ્ત્રમાં તેમને યાકૂબ તરીકે તેઓને સંબોધવામાં આવે છે, ખાસ કરીને જ્યારે તેઓ અવિશ્વાસમાં પ્રભુથી દૂર થઈને અજ્ઞાનતિપણા બતાવે ત્યારે તેઓને યાકૂબ તરીકે સંબોધવામાં આવે છે. જ્યારે તેઓ વિશ્વાસમાં કામ કરે ત્યારે તેઓને ઇઝરાયેલ પ્રજા તરીકે તેઓની ઓળખ આપવામાં આવે છે. તે આપણે ધ્યાનમાં રાખીએ. મેં તને ધરતીને છેડેથી ઉપાડી લીધો છે અને દૂર દૂરના ખૂણેથી તને બોલાવ્યો છે. મેં તને મારો સેવક કહ્યો છે, મેં તને પસંદ કર્યો છે, તારો ત્યાગ કર્યો નથી. ફરીથી વાલાઓ હું તમને યાદ દેવડાવું કે આ વચન જે યહૂદીઓ બંદીવાનમાં છે, બંદીવાસમાં છે બાબિલોનમાં, તેઓ વાંચી રહ્યા છે. અત્યારે જો તમે તમારી જાતને તેમની જગ્યાએ મૂકો અને આ વચન જો તમે વાંચો તો તમને કેટલું ઉત્તેજન મળે, કેટલું આશ્વાસન મળે કે મારો દેવ મને ભૂલી ગયો નથી. ફરીથી તમને યાદ દેવડાવું, યાદ નથી મને પોતે કે મેં કદાચ આ વાત કીધી હશે કે નહીં, પણ જ્યારે આપણે આ જે સમય છે અને ત્યારની જે વિચારસરણી છે તે પ્રમાણે જો જોઈએ તો જ્યારે બાબિલોનનો રાજા નબુખાનેઝર આવી અને ઇસરાયેલ લોકોને યરુસાલેમમાંથી બંદીખાનામાં નાખી અને પાછો લઈ ગયો, ત્યારે તેઓનું માનવું એવું હતું કે અમારા જે દેવ છે, અમારા જે બાબિલોનના દેવ દેવીઓ છે, તે આ યહૂદીના જે દેવ છે તેના કરતાં વધારે બળવાન છે. અને તમે ના માનતા હોય તો તમે દાનિયલનું પુસ્તક તેનો 1લો અધ્યાય 1લી 10એક કલમ વાંચો તો તમને ખ્યાલ આવી જશે. આ પ્રમાણેની વિચારસરણી હતી. હવે આ યહૂદી જે 70 વર્ષ, અને જાણતા આપણે જાણતા નથી કે ક્યારે આ વચન એ વાંચે, કદાચ 20 વર્ષ બંદીવાસ પછી વાંચ્યું હોય, કદાચ 30 વર્ષના બંદીવાસ પછી વાંચ્યું હોય, ત્યારે તેમના મગજમાં અથવા તો તેમને એમ થાય કે જો ખરેખર યહોવા સર્વશક્તિમાન દેવ છે, ખરેખર યહોવાએ જ સર્જન કર્યું છે અને બીજા દેવ દેવીઓ ખોટા છે, તો કેમ હું બંદીવાસમાં છું? આજે કદાચ તમને પણ એ જ પ્રશ્ન થતો હોય કે જો હું જીવતા દેવનું ભજન કરું છું, હું જીવતા દેવને સ્તુતિ કરું છું, હું જીવતા દેવને માનું છું, તો હું કેમ આ પરિસ્થિતિમાં છું? અને હું જોઉં છું કે આ બીજા જે બિનધર્મીઓ છે, કદાચ કોઈ ધર્મમાં પણ નથી માનતા, તેઓ તો બહુ મોજ શોખથી રહે છે, એમને તો કોઈ ચિંતા લાગતી નથી. તો આપણી માટે પણ એક આ આશ્વાસનરૂપ વચન છે. અને અહીંયા શું કહેવામાં આવ્યું છે કે મેં તને મારો સેવક કહ્યો છે, મેં તને પસંદ કર્યો છે, તારો ત્યાગ કર્યો નથી. અને આ વચન આપણે જાણીએ છીએ કે પ્રભુ કહે છે કે હું તને કદી તરછોડીશ નહીં, હું તને કદી તજી દઈશ નહીં. અને હવે અહીંયા જે 10મી કલમ છે તે વાંચીએ, બહુ અજાયબ જેવી કલમ છે. જો તમે તમારું પવિત્ર શાસ્ત્ર હોય તો તેમાં લીટી દોરી શકો છો. આ વચનની નીચે કહે છે કે તું ગભરાઈશ નહીં, કારણ કે હું તારી સાથે છું, તું ના હિંમત થઈશ નહીં, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ, હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. ભલાઓ બહુ અજાયબ જેવું વચન છે અહીંયા. કદાચ તમારામાંથી જે પવિત્ર શાસ્ત્ર જાણે છે તો આ જે વચન છે તે જે યહુસવાને યહુસવાના પુસ્તક તેનો પહેલો અધ્યાયના 8 અને 9 કોલમમાં જે લખવામાં આવ્યું છે તે જ વચન અહીંયા જાણે લખ્યું હોય તેવું લાગે છે. વારંવાર પ્રભુ પોતાના સેવક પ્રભુ કાયમ પોતાના લોકોને આ વાત કહેતા હોય છે કે તું ગભરાઈશ નહીં, કારણ કે હું તારી સાથે જ છું. તું ના હિંમત થઈશ નહીં, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ. પ્રભુ ફક્ત એમ કહેતા નથી કે તું ગભરાઈશ નહીં અને પછી શાંત નથી થઈ જતા. આપણને અહીંયા કારણ પણ આપવામાં આવ્યું છે કેમ ગભરાવાનું નહીં. બહુ સહેલું છે વાલાઓ, જ્યારે કોઈ કોઈ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું હોય અથવા તો એવા સંજોગો હોય, બહુ દુઃખદ સંજોગો હોય, ત્યારે આપણે બેસીને કહીએ ભાઈ ચિંતા ના કરશો, સારું થઈ જશે. અમુક વખત આપણે આશ્વાસન આપણને પણ ખબર નથી હોતું કેવી રીતે સારું થશે કે શું થશે, પણ આશ્વાસન રૂપે આપણે સલાહ આપતા હોય છે, આપણે કહેતા હોઈએ છીએ. આપણો દેવ ખોટી આપણને સલાહ નથી આપતા અથવા તો ખોટી રીતે આપણને નથી કહેતા કે તું ગભરાઈશ નહીં. કારણ આપે છે તેની પાછળ, શું લખ્યું છે અહીંયા ગાડી, કે તું ગભરાઈશ નહીં કારણ કે હું સારી સાથે જ છું. આપણે કેમ નથી ગભરાવાનું? કારણ કે પ્રભુ આપણી સાથે છે. જો આપણે ગભરાઈએ છીએ તો એનું કારણ શું? કારણ કે આપણે પ્રભુની જે હાજરી છે તેને ઓળખતા નથી. ક્યારે પ્રભુની હાજરી આપણી સાથે નથી હોતી? જ્યારે આપણે પ્રભુના વચનો પ્રમાણે ના ચાલતા હોય ત્યારે, જ્યારે આપણે પાપમાં જીવન જીવતા હોય ત્યારે. ત્યાર પછી જાત જાતના ગભરાટ દિલમાં ઊભા થાય છે, હૃદયમાં ઊભા થાય છે. કેમ? કારણ કે આપણે પ્રભુનો હાથ છોડી દીધો છે. પ્રભુ અહીંયા આપણને સ્પષ્ટ રીતે કહે છે કે તું ગભરાઈશ નહીં કારણ કે હું તારી સાથે છું. ગમે તે સંજોગો હોય, હા તું બાબિલોનમાં અત્યારે એક ગુલામ તરીકે બંદીવાસમાં છું, પણ ગભરાઈશ નહીં કારણ કે હું તારી સાથે છું. એ જ વસ્તુ આપણે દાનિયલમાં જોઈએ છે. દાનિયલ સિંહોના બીડમાં છે. તું ગભરાઈશ નહીં, તું ગભરાઈશ નહીં. કેમ? કારણ કે હું તારી સાથે છું. તમે કયા સંજોગોમાં છો? પ્રભુ આજે તમને પણ આ જ વચન કહી રહ્યા છે કે તું ગભરાઈશ નહીં કારણ કે હું તારી સાથે જ છું. બીજું વચન શું કહે છે? કે તું ના હિંમત થઈશ નહીં, હું તારો દેવ છું. કેમ આપણે નિરાશ નથી થઈ જવાનું? કેમ આપણે હિંમત નથી હારી જવાનું? કારણ કે ગમે તેટલા સંજોગો કપરા લાગે, ગમે તેવા અશક્ય સંજોગોમાં આપણે હોય, તો આપણે યાદ રાખવાનું છે કે આપણે એક જીવતા દેવનું મનન કરીએ છીએ, જીવતા દેવની સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ અહીંયા કહે છે કે તું ના હિંમત થઈશ નહીં. અને એ જ શબ્દો આજે કોઈકને સાંભળવાની જરૂર છે. તમારામાંનું કોઈક આ વચન જે સાંભળી રહ્યું છે તેમને આ વચનની બહુ જરૂર છે કે તું ના હિંમત થઈશ નહીં, હું તારો દેવ છું. હું જાણતો નથી કે તમે કયા સંજોગોમાં છો, હું જાણતો નથી તમારી પરિસ્થિતિ કેવી કફોડી છે, હું જાણતો નથી, પણ પ્રભુ આજે તમારી સાથે વાત કરી રહ્યો છું મારા દ્વારા કે તું ના હિંમત થઈશ નહીં, હું તારો દેવ છું. અને પછી શું કહે છે? ના હિંમત તો તું ના જ થઈશ, પણ હું તને બળ આપીશ, તને મદદ કરીશ. જો તમારે મદદની જરૂર છે, જો તમારે બળની જરૂર છે, તમે નિર્બળ થઈ ગયા છો, તમને એમ લાગે કે હું કઈ તરફ ફરું, તો અત્યારે પ્રભુ તમારો દેવ તમને કહી રહ્યો છે કે હું તને બળ આપીશ અને તને મદદ કરીશ. અને પછી આગળ શું કહે છે? કે હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. જમણો હાથ આપણને સાની યાદ આપે છે. જમણો હાથ એટલે કે એ બળ, સામર્થ્ય. આપણા દરેકમાંથી લગભગ આપણે મોટાભાગના લોકો જમોડી હોઈએ છીએ, રાઈટ? બહુ ઓછા લોકો ડાબા હાથથી લખતા હોઈએ છે, અને જમણો હાથ એ આપણા ડાબા હાથ કરતાં વધારે મજબૂત હોય છે. અને અહીંયા પ્રભુ કહે છે કે હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. પ્રભુનો જમણો હાથ આપણને ટેકો આપનાર છે. બહુ અજાયબ જેવા વચન છે, ફરીથી તમે વાંચી શકો છો આ કલમ, કે તું ગભરાઈશ નહીં કારણ કે હું તારી સાથે જ છું, તું ના હિંમત થઈશ નહીં, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ, હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. 11મી કલમ કહે છે, હવે તમારા પર ગુસ્સે થનારા સર્વ સૈન્યો વિમાસણમાં પડ્યા છે અને વિખરાઈ ગયા છે, જે કોઈ તમારો વિરોધ કરશે તે મૃત્યુ પામશે. અને વાલાઓ, આ વચન યહૂદી પ્રજાને માટે વારંવાર સાચું પડ્યું છે. એટલા બધા દેશ, એટલા બધા રાજ્ય હતા કે જેઓએ ઇસરાયલને નામ નિશાન મીટાઈ દેવા માટે પ્રયત્ન કર્યા, પણ હજુ પણ ઇસરાયલ ઊભું છે. આજે પણ આપણે જોઈએ છે કે લગભગ દુનિયાના બધા દેશો એ ઇસરાયલ દેશ છે તેની વિરુદ્ધ છે. અત્યારે પણ જે ચાલી રહ્યું છે, આપણે જોઈએ છે કે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં હવે ધીરે ધીરે લોકો ઇસરાયલની સામે પડી રહ્યા છે. અમેરિકા દેશ પણ હવે ટીકા કરવા માંડ્યું છે. પણ પ્રભુ કહે છે, તમારા પર ગુસ્સે થનારા સર્વ સૈન્યો વિમાસણમાં પડ્યા છે અને વિખરાઈ ગયા છે, જે કોઈ તમારો વિરોધ કરશે તે મૃત્યુ પામશે. આ વચન બહુ અજાયબ જેવું વચન છે, અને યાદ રાખવાનું છે. બહુ દુઃખદ વાત છે, અમુક જ્યારે ખ્રિસ્તી લોકો સાથે પણ હું વાત કરું, અને ખાસ કરીને આજના જે નવજુવાનો છે તેઓ સાથે તમે વાત કરો, અને અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યો છે ત્યારે તેઓ ઇસરાયલની વિરોધ હોય છે, હમાસ છે, તેઓને વધારે સપોર્ટ આપે છે. અને એ મારું માનવું છે, કારણ કે આપણી પુલપીટ પરથી આપણા જે પાસ્ટર સાહેબ છે, પાદરી છે, તેઓ જે સચોટ શિક્ષણની જરૂર છે તે આપણા જુવાનોને આપતા નથી. બાઇબલમાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે, ઇબ્રાહીમને કહેવામાં આવ્યું હતું કે જે તને આશીર્વાદ આપશે તે આશીર્વાદ થશે, અને જે તને શાપ આપશે તે શાપ પામશે. અહીંયા હું જો આ 11મી કલમમાં શું લખવામાં આવે, જે કોઈ તમારો વિરોધ કરશે તે મૃત્યુ પામશે. આ વચનો આપણે યાદ રાખવાની બહુ જરૂર છે. 12મી કલમ કહે છે કે તમારી સાથે યુદ્ધે ચડનાર સૌ કોઈ નાશ પામશે અને શૂન્યમાં મળી જશે. તેઓની શોધ કરશો તો પણ તેઓ તમને જડશે નહીં, કોઈનું નામ નિશાન નહીં રહે. અને જો તમે ઇતિહાસનો અભ્યાસ કરો અને જો તમે જુઓ કે જે રાજ્યો ઇસરાયલની સામે થયા, આજે તેઓના નામ નિશાન કોઈ જગ્યાએ નથી. બાબિલોન ક્યાં છે? પર્જિયા ક્યાં છે? ગ્રીક દેશ છે ત્યાં ક્યાં છે? રોમનોનું શું થયું? રૂમિયો કઈ છે? રોમનનું જ રાજ્ય જે કોઈ, અને આ તો મેં બહુ જ થોડા તમને નામ આપ્યા. મિસરનું રાજ્ય ક્યાં છે? નામ નિશાન તેઓનું મટી ગયું છે. અને આજે પણ હજુ પણ જે લોકો ઇસરાયલ દેશનો વિરોધ કરી રહ્યા છે તેઓની દશા પણ આવી જ કંઈક થનાર છે. 13મી કલમ, હું તારો દેવ યહોવા તારો જમણો હાથ પકડું છું અને કહું છું, ડરીશ નહીં, હું તારી મદદમાં છું. ફરીથી જે 10મી કલમમાં આપણે વાંચ્યું તે જ વચન અહીંયા વાંચીએ છે કે ડરીશ નહીં, હું તારી મદદમાં છું. શું લખ્યું છે? કે હું તારો દેવ યહોવા તારો જમણો હાથ પકડું છું. હવે તમારામાંથી જેઓ મા બાપ છે, જ્યારે આપણે નાનું બાળક હોય ત્યારે જાણીએ છીએ કે જ્યારે એ ગભરાતું હોય અમુક એવી જગ્યા, અજાણી જગ્યાએ આપણે જઈએ તો એ બાળક તમારો હાથ પકડી રાખે છે, હાથ છોડતા નથી. અમુક વખત તો આપણે કહેવું પડે, ભાઈ છોડ દે, તું જ્યાં જઈને રમ, કશું નથી થવાનું. પણ બીક ના માર્યા એ આપણો હાથ પકડતા હોય છે. પણ પછી એક એવો સમય આવે છે કે જ્યારે એ જ નાનું બાળકને લઈને આપણે જો કોઈ રસ્તો ક્રોસ કરતા હોય, જ્યાં ઘણો બધો ટ્રાફિક છે, ઘણા બધા વાહનોની આવજા છે, એ રસ્તો જો આપણે ક્રોસ કરતા હોય ત્યારે એ બાળક તમારો હાથ નથી પકડતું, તમે બાળકનો હાથ પકડી લો છો, તમે એનો હાથ પકડી લો છો અને રસ્તો ક્રોસ કરો છો. કારણ કે તમે કશું થાય નહીં તેની તમે તેનો ખ્યાલ રાખો છો. કદાચ બાળક તો પોતા હાથ છોડી દે અને ગુમ થઈ જાય, છૂટું પડી જાય, પણ આપણે જ્યારે હાથ પકડી અને એને રસ્તો પસાર કરીએ છીએ. અને એવું જ કંઈક આ વચનમાં આપણને જોવા મળે છે કે જ્યારે આપણે અમુક જે સંજોગોમાં હોઈએ, આપણે જ્યારે કોઈ એવી સ્થિતિમાં હોઈએ કે જ્યાં આપણને મદદની જરૂર છે, આપણને આપણે આપણા જીવનને ભય છે, ત્યારે પ્રભુ એમ કહે છે કે હું મારા જમણા હાથ વડે તારો હાથ પકડું છું, તું ડરીશ નહીં અને હું તારી મદદ કરીશ. કેવું અજાયબ જેવું વચન છે વાલાઓ! પ્રભુ આપણને દોરી જાય છે, હાથ પકડીને દોરી જાય છે. હે ઇસ્રાયલ, તું જેમ નબળો થઈ ગયો છું છતાં તું ગભરાઈશ નહીં, કારણ કે હું તને મદદ કરીશ. ફરીથી બાબિલોનના બંદીવાસમાં જે યહૂદી પ્રજા હતી તેઓની પાસે ત્યાંથી છુટકારો મેળવવાની કોઈ આશા હતી નહીં. પોતાના બળે તો તેઓ કશું જ કરી શકવાના નહોતા. તેઓની પાસે એવું કોઈ મદદ કરનાર હતું નહીં. એવું નહોતું કે કોઈ જાતના તેઓની પાસે સાધનો હોય કે કોઈક રીતે તેઓ તે બંદીખાનામાંથી છૂટી જઈ શકે. તેમનો આધાર ફક્ત એક જ હતો, અને એ તો યહોવા બાપ. અને તે સમયે આ વચન તેઓને મળે છે. પ્રભુ કહે છે કે હે ઇસ્રાયલ, તું જેમ નબળો થઈ ગયો છે છતાં તું ગભરાઈશ નહીં, કારણ કે હું તને મદદ કરીશ. 10મી કલમ, 11મી કલમ, 13મી કલમ, 14મી કલમ, વાલાઓ, તમારામાંથી જે સાંભળનાર છે તેમનામાં કેટલા લોકોને આ કલમની જરૂર છે? કદાચ તમે પણ એવા સંજોગોમાં છો કે તમે હતાશ થઈ ગયા છો. કદાચ તમે તમે તમારા પોતાના જીવનનું જ્યારે જોવો ત્યારે તમને લાગે છે કે હું કેવી રીતે આ સંજોગોમાંથી બહાર આવીશ. જેવી રીતે અહીંયા ઇસ્રાયલ પ્રજા નબળી છે તેવી રીતે કદાચ તમને પણ લાગતું હશે. છતાં પ્રભુ આજે તમને કહી રહ્યો છે કે તું ગભરાઈશ નહીં, કારણ કે હું તને મદદ કરીશ. અને આપણો પ્રભુ જે વચન બોલે છે, આપણો પ્રભુ જે વચન આપણને આપે છે, તે પૂરું કરવાને માટે સામર્થ્યવાન છે. ફક્ત પાના પર લખેલા શબ્દો નથી, આ પ્રભુનું સત્ય છે. અને પ્રભુ જે કહે છે તે કરવાને માટે સામર્થ્યવાન છે. આ વચન જે યહૂદી લોકો હતા તેઓને માટે સંપૂર્ણ થયું. તેઓને બાબિલોનમાંથી છોડવામાં આવ્યા. તેઓ કોઈ પણ જાતના યુદ્ધ વગર, કોઈ પણ જાતની મુશ્કેલી વગર પાછા વચનના દેશમાં ગયા. અને તમે પણ જે પણ પરિસ્થિતિમાં છો તેમાંથી પ્રભુ તમને બહાર લાવશે જ લાવશે, તે વાત પર વિશ્વાસ કરી શકો છો. હું તમારો યહોવા, તમારો તારક છું, હું ઇસ્રાયલનો પવિત્ર દેવ છું. શું આ વાત તમે માનો છો? શું હું તમારો યહોવા, તમારો તારક છું, હું ઇસ્રાયલનો પવિત્ર દેવ છું? શું તમે યહોવાને તમારો તારક બનાવ્યો છે? શું તમે પ્રભુને તમારું જીવન સોંપ્યું છે? શું પ્રભુ પર તમે વિશ્વાસ મૂક્યો છે? જો મૂક્યો છે તો આ જે વચનો આપણે અત્યાર સુધી વાંચ્યા, તું ડરીશ નહીં, ગભરાઈશ નહીં, હું તને મદદ કરીશ, બળ આપીશ, તારો જમણો હાથ પકડીશ, હું તારા મારા જમણા હાથથી તને ટેકો દઈશ, આ બધા વચનો, આ બધા જે પ્રોમિસીસ છે, આ બધો જે આશીર્વાદ છે, તે તમે તમને મળે છે જો યહોવા તમારો તારક હોય તો. જો નથી તો પછી તમે બીજા જે લોકો છે તેમની જેમ જીવી લો. પંદરમી કલમ, જો હું તને દાણાના ફોતરા છૂટા પાડવાના તીક્ષ્ણ દાંતવાળા નવા સાધનમાં ફેરવી નાખીશ, તું પર્વતોને અને ટેકરીઓને રોડીને ભૂકો કરી નાખશે, તું તેઓને ઉપણશે, વાયુ તેઓને સર્વને ઉડાડી મૂકશે અને વાવાઝોડું તેઓને વિખેરી નાખશે, પરંતુ તું યહોવાના આનંદથી ભરપૂર થશે, ઇસ્રાયેલના પવિત્ર દેવના પ્રતાપે તું આનંદ અને ગૌરવ અનુભવીશ. જો હું તને દાણાના ફોતરા છૂટા પાડવાના તીક્ષ્ણ દાંતવાળા નવા સાધનમાં ફેરવી નાખીશ, હું પર્વતોને અને ટેકરીઓને રોડીને ભૂકો કરી નાખશે. શું અહીંયા આપણને શું કહેવામાં આવી રહ્યું છે? આ જે ઇસ્રાયલ પ્રજા પોતાની જાતને નબળી સમજી રહી છે, બંદીવાસમાં છે, તેઓને આ વચન પ્રભુ આપી રહ્યા છે કે ભલે અત્યારે તું આ પરિસ્થિતિમાં હોય, ભલે તું આ હાલતમાં હોય, પણ હું તારો દેવ, તને પર્વતોને અને ટેકરીઓને તું ભૂકો કરી નાખે તેવા હું બનાવીશ. કયા પર્વતો? કદાચ એ સમયે આપણે જોઈએ તો એ બાબિલોન તમને એક પર્વત જેવું લાગતું હશે. નવા કરારમાં હું તમને જો લાવું તો નવા કરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે જો તમારામાં રાયના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પર્વતને કહો. અને ઘણી વખત આપણે એમ માનીએ છીએ કોઈ પર્વતને જોઈએ કે જો મારામાં વિશ્વાસ હોય ને તો આ પર્વતને કહો અહીંયાથી. કદાચ વચન ત્યાં શું કહી રહ્યું છે કે એ સમયે તેઓ રોમિયોના બંદી રોમનના બંદીવાસમાં હતા, ત્યાં એ લોકોનું વર્ચસ્વ હતું, તેઓના ગુલામ હતા, અને કદાચ પ્રભુ તેઓને ફરી યાદ દેવડાવી રહ્યા છે કે જો રાય જેવો દાણા જેવો વિશ્વાસ હોય તો અહીંયા જે લખવામાં આવ્યું છે પંદરમી કલમમાં કે તું પર્વતોને અને ટેકરોને રોડીને ભૂકો કરી નાખશે, તું તેઓને ઉપણશે, વાયુ તેઓનો તેઓ સર્વને ઉડાડી મૂકશે અને વાવાઝોડું તેઓને વિખેરી નાખશે, પરંતુ તું યહોવાના આનંદથી ભરપૂર થશે, ઇસ્રાયેલના પવિત્ર દેવના પ્રતાપે તું આનંદ અને ગૌરવ અનુભવીશ. વિચારો વાલાઓ, અજાયબ જેવું આ વચન અહીંયા આપણને આપવામાં આવ્યું છે. અજાયબ જેવું વચન અહીંયા આપણને આપવામાં આવ્યું છે. હવે જો જે ચૌદમી કલમ છે, મારું માનવું છે કે બીજા જે ટ્રાન્સલેશનમાં છે તેમાં કંઈક બીજો શબ્દ વાપરવામાં આવ્યો છે, અને હું બીજું ટ્રાન્સલેશન અત્યારે શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ મને મળી રહ્યું નથી. આપણે આગળ વધીશું. સત્તરમો અધ્યાય આપણે જોઈશું. સત્તરમો કલમ આપણે જોઈશું, માફ કરજો. અને હું મારું ઇંગ્લિશના બાઇબલમાં જો હું તમને કહું તો ચૌદમી કલમમાં શબ્દ કીડો વાપરવામાં આવ્યો છે કે હે ઇસરાયલ, તું જેમ નબળો થઈ ગયો છું, ત્યાં શબ્દ એકચ્યુઅલી વાપરવામાં આવ્યો છે કીડો થઈ ગયો છું, પણ મને એ જે ટ્રાન્સલેશન છે એ ગુજરાતીમાં અત્યારે મળતું નથી, પણ જે ઇસરાયલ પ્રજા છે તેને એક કીડા તરીકે તેને સરખામણી આપવામાં આવી છે. જો તમે ગીતશાસ્ત્રનું 22મો અધ્યાય અને છઠ્ઠી કલમ તમે જોશો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કીડા તરીકે તેની ઓળખ આપવામાં આવી છે, પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી, માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું. અને આ જે કીડાની એક જે સરખામણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે કરવામાં આવી છે તે એક બહુ અજાયબ છે, કારણ કે આ જે અહીંયા કીડાની જે વાત કરવામાં આવી છે એ જે કીડો હતો તે એક ઝાડ સાથે એકદમ ચીપકી જતો હતો, અને એ જે કીડો હોય તે જીવનમાં ફક્ત એક જ વખત ઈંડા મૂકી શકે, અને જ્યારે ઈંડા મૂકે ત્યારે આ ઝાડને ચીપકી જાય, અને પછી એટલી સખત રીતે એને ચીપકી જાય કે ઈંડા આપીને તે મરણ પામે, અને એ ઈંડા એ જે મા છે મરી ગઈ, કીડો મરી ગયો, તેનાથી જ તેનું પોષણ થાય, અને જ્યારે તે મરી જાય ત્યારે રાતા રંગની ડાય, આપણે લાલ છોડ જે ઘેરા રંગની ડાય કહે છે, તે તેમાંથી નીકળે અને તે પર્પલ કલર ક્રિમઝન તે વાપરવા બહુ જ મોંઘી હતી અને તે વાપરવામાં આવતી હતી અને તેનો તેને લઈને આ 22મા કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સરખામણી કીડા તરીકે કરવામાં આવી છે. કારણ કે વધસ્તંભ એટલે કે એક ઝાડ ઉપર પોતાનું મરણ પામી આપણને જીવન આપ્યું, જેવી રીતે આ એક કીડો છે તે મરી અને પોતાના બાળકને જીવન આપે છે. અને રાતો રંગ આપણે જો યશાયાનું પુસ્તક તેનો પહેલો અધ્યાયનો 18મી કલમ જોઈએ આપણે તો ત્યાં લખવામાં આવ્યું છે કે તમારા પાપ એક રાતા ઘેરા, યોર સિન મે બી એઝ રેડ એઝ અ સ્કારલેટ, તો પણ હું તમને હિમ જેવા શુદ્ધ કરીશ. અને એ વાત મારે તમને કહેવી હતી અહીંયા ગાડી ગુજરાતી ભાષાંતરમાં એ કીડો શબ્દના બદલે નબળો શબ્દ વાપરવામાં આવ્યો છે. આગળ વધીએ 17મી કલમ. કદાચ તમારામાંથી કોઈને એ વાત ગમી હશે, કદાચ કંઈક શીખ્યા હશો, પણ એમાંથી 17મી કલમ દુઃખી અને દરિદ્રો પાણી શોધશે પણ મળશે નહીં, તેઓની જીભો તરસથી સુકાઈ જશે, ત્યારે તેઓ મને પોકાર કરશે અને હું તેમનો પોકાર સાંભળીશ, હું ઇસરાયેલનો દેવ તેમનો ત્યાગ નહીં કરું. અને અહીંયા આપણે જે જોઈએ છે કે આ જે અરણ્ય છે તેને બગીચામાં ફેરવી નાખવાની વાત છે, ડેઝર્ટ ટર્નિંગ ઇન ટુ ગાર્ડન. અને અહીંયા આ ત્રણ જે કલમ છે 17, 18, 19 ને 20મી પણ કલમ તે આપણને તે બતાવે છે કે હું તેઓને માટે ઉજ્જળ ડુંગરોમાં નદીઓ વહેવડાવીશ અને ખીણોની વચ્ચે ઝરણા આપીશ, અરણ્યમાં પાણીના સરોવર થશે અને સૂકી ધરતીમાં ઝરા વહેવા માંડશે, હું અરણ્યમાં દેવદાર ઉગાડીશ, બાવળ મહેંદી અને જૈતુન ઉગાડીશ, વળી હું રણ પ્રદેશમાં ભદ્રક્ષો સરળ અને સરુના ઝાડ ભેગા ઉગાડીશ. પ્રત્યેક વ્યક્તિ આ ચમત્કાર જોશે અને કબૂલ કરશે કે ઇસરાયલના પવિત્ર દેવ એને ઉત્પન્ન કર્યું છે. રણમાં બગીચો, ગાર્ડન ઇન અ વિલ્ડરનેસ. કદાચ તમારા જીવનમાં તમને લાગતું હશે કે હું એક બહુ નાસીપાસ અરણ્ય જેવું જીવન છે તમારું, પણ આપણો પ્રભુ ઇસરાયલનો દેવ ત્યાં પણ નદીના ઝેરા નદીઓ વહેવડાવી શકે છે, સરોવર. અને આપણે જે આ બધા વૃક્ષના નામ જે વાંચ્યા, હું ફરી વાંચનાર નથી, પણ આ જો વૃક્ષનો તમે અભ્યાસ કરો તો આમાંથી કોઈ વૃક્ષ એવું નથી કે જે ફળ આપતું હોય. આ જે વૃક્ષ છે એ બધા તમને છાંયો આપનાર છે. જ્યારે તમે અરણ્યમાં હો ત્યારે તમને સૌથી વધારે શાની જરૂર હોય? બે વસ્તુની, માના અને પાણી. આપણે જે જોયું છે નિર્ગમનમાં, અહીંયા પણ શું કહે છે કે હું તને છાંયો આપીશ, તારું રક્ષણ કરીશ તાપથી અને પાણી પૂરું પાડીશ. બહુ અજાયબ જેવા વચનો છે વાલાઓ. જો તમારા જીવનમાં કદાચ એવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે તો પ્રભુ કદાચ તમને આજે કહી રહ્યો છે કે વળી હું રણ પ્રદેશમાં બ્રદક્ષો સરળ અને સરુના ઝાડ ભેગા ઉગાડીશ, પ્રત્યેક વ્યક્તિ આ ચમત્કાર જોશે અને કબૂલ કરશે કે ઇસરાયેલના પવિત્ર દેવ એને ઉત્પન્ન કર્યું છે. 17મી કલમની શરૂઆત જુઓ તો ત્યાં કેવી રીતે થાય છે કે દુઃખી અને દરિદ્રો પાણી શોધશે પણ મળશે નહીં, તેઓની જીભો તરસથી સુકાઈ જશે, ત્યારે તેઓ મને પોકારશે અને હું તેમનો પોકાર સાંભળીશ, હું ઇસરાયેલનો દેવ તેમનો ત્યાગ નહીં કરું. શું તમે પ્રભુ તરફ વળ્યા છો? શું પ્રભુને પોકાર્યા છે તમે? શું ખાલી પ્રભુનો તમે વાંક જ કાઢી રહ્યા છો? કેમ આમ, કેમ આમ, કેમ આમ? શું ઘૂંટણે પડીને આજીજી કરી છે? શું અયુબની જેમ તમે કહો છો કે શું પ્રભુ તમે ખાલી સારું જ કરશો? આ પણ તમારી તરફથી જ છે. પ્રભુને આજીજી કરો, પ્રભુની હાંક મારો, એ આપણો હાજરા હજુર મદદગાર છે. 21મી કલમ આપણે આગળ વધીએ. ફરીથી આપણે જોઈએ તો કચેરીમાં આવી ગયા છે, જાણે કે કોઈ કાનૂની કેસ ચાલતો હોય એવું આપણે જોઈએ છે. અહીંયા કહે છે કે યહોવા યાકૂબના મહાન રાજા કહે છે, તમારા કિસ્સાની રજૂઆત કરો, તમારો ઉત્તમ બચાવ રજૂ કરો, તમારી મૂર્તિઓ બહાર લઈ આવો અને તેમને કહેવા દો કે ભવિષ્યમાં શું બનવાનું છે, ભૂતકાળના બનાવોનો અર્થ સમજાવો જેથી અમે તેનો વિચાર કરી શકીએ. હા, જો તમે દેવ હો તો આવનાર દિવસોમાં શું બનવાનું છે તે કહો, અથવા કંઈક એવું કરીને અમારા પર પ્રભાવ પાડો જે ઉપયોગી હોય અથવા નુકસાનકારક હોય. પણ ના, તમારી કશી વિસાત નથી. તમે શું ધૂળ કરવાના હતા? જે તમને પૂજે છે તે પણ તમારા જેવો જ કેવળ ધિક્કાર પાત્ર છે. આપણે વાંચીએ તો બહુ સરળ વચનો છે. અહીંયા પ્રભુ જે ખોટા દેવદેવીઓ છે તેઓને પ્રશ્ન પૂછી રહ્યા છે કે તમે જે દેવને ભજો છો અથવા તો જો તમે ખરેખર જે દેવ છો તો ભવિષ્યમાં શું બનવાનું છે તે મને બતાવો. ચાલો તમારામાં એ આવડત ના હોય, કદાચ તમારામાં એ કાબલિયાત ના હોય કે ભવિષ્ય તમે નથી બનાવી શકતા, તો મને એ કહો કે ભૂતકાળમાં કેવી રીતે બન્યું હતું બધું, ભૂતકાળમાં જે થયું હતું તે મને સમજાવો. અને એનો મતલબ શું કે આ પૃથ્વીનું સર્જન કેવી રીતે થયું હતું, કેવી રીતે આ બધું અસ્તિત્વમાં આવ્યું, શું થયું, ઇતિહાસમાં બી પણ જે વસ્તુઓ બની છે કેવી રીતે બની, કયા કારણસર બની તે મને કહી બતાવો. ભવિષ્ય છે, ભવિષ્યમાં આ આપણું જે પવિત્ર શાસ્ત્ર છે તે લગભગ 30% ભવિષ્ય વચન છે, પ્રોફેસી છે. આપણી માટે આજે જ્યારે 2023ની સાલમાં આપણે જોઈએ તો ઘણું બધું જે ભવિષ્ય વચન તરીકે લખાયું હતું તે હવે આપણી માટે ઇતિહાસ થઈ ગયું છે, પણ જે સમયે લખાયું હતું તે સમયે તે ભવિષ્ય વચન હતું. દાખલા તરીકે બાબિલોનનો બંદીવાસ અને ત્યાંથી છુટકારો આપણી માટે એ ઇતિહાસ છે, પણ જ્યારે વચન લખાયું હતું ત્યારે તે ભવિષ્ય વચન તરીકે લખાયું હતું. અને ફક્ત દેવ જ ભવિષ્ય વચન આપણને કહી શકે છે. પ્રભુના એક સેવક છે ચક મિઝલર કરીને, તેમણે આવું કંઈક કહ્યું છે કે બાઇબલ ઇઝ ધી ઓનલી બુક દેટ હેંગ્સ ઇટ્સ ક્રેડિબિલિટી, કે પવિત્ર શાસ્ત્ર એક જ એવું પુસ્તક છે કે જે પોતાની જે સાચું છે એ વસ્તુ પર આધારિત કરે છે, કે તે જે બનનાર છે તેને ઇતિહાસ તરીકે રજૂ કરે છે, અને કોઈ પણ જાતની ભૂલ વગર આ વસ્તુનો નિર્માણ કરે છે. ફક્ત બાઇબલ જ એક પુસ્તક એવું છે કે જે આ કરી શકે છે, બીજું કોઈ નહીં. હું તમારી માટે એ કોટ શોધી રહ્યો છે કે જો મને મળે તો હું એક્ઝેક્ટલી શું કહે છે. હા, તો એ ચક મિઝલર એમ કહે છે કે ધ બાઇબલ ઇઝ ધી ઓનલી બુક દેટ હેંગ્સ ઇટ્સ એન્ટાયર ક્રેડિબિલિટી ઓન ઇટ્સ અબિલિટી ટુ રાઇટ હિસ્ટ્રી ઇન એડવાન્સ વિધાઉટ એરર. ક્રેડિબિલિટીનો શબ્દ ગુજરાતીમાં મને આવડતો નથી, પણ મને લાગે છે કે પોતાનું સચ્ચાઈ કે તે ઓન ઇટ્સ અબિલિટી ટુ રાઇટ હિસ્ટ્રી ઇન એડવાન્સ વિધાઉટ એરર. ભવિષ્ય વચન જે બાઇબલમાં લખ્યું છે તે બાઇબલને આપણે માની શકીએ છીએ, તેની પર આધાર જીવી શકીએ છીએ, તેનો સૌથી મોટો પુરાવો છે. અને અહીંયા અન્ય દેવને જે પ્રભુ પૂછી રહ્યા છે તેઓની પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નથી. અને એથી જ કરીને 24મી કલમમાં લખવામાં આવ્યું છે, પણ ના, તમારી કશી વિસાત જ નથી, તમે શું ધૂળ કરવાના હતા, જે તમને પૂજે છે તે પણ તમારા જેવો જ કેવળ ધિક્કાર પાત્ર છે. થોડા સમય પહેલાં મેં એક વાક્ય વાંચ્યું હતું કે જે વ્યક્તિ ન્યૂઝપેપર વાંચે છે તેને દુનિયામાં શું થઈ રહ્યું છે તેની જાણ હોય છે. ધ મેન હુ રીડ્સ અ ન્યૂઝ પેપર નોઝ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ વર્લ્ડ. પણ જે વ્યક્તિ બાઇબલ વાંચે છે તે એ જાણે છે કે કેમ બની રહ્યું છે. ધ વન હુ રીડ્સ ધ બાઇબલ નોઝ વાય ઇટ ઇઝ હેપનિંગ. કારણ કે બાઇબલમાં આપણને બહુ જ ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે શું થનાર છે. એટલે તમારે જાણવું હોય કે ભવિષ્યમાં શું થઈ રહ્યું છે ઓર શું થવાનું છે, તો આપણે આપણા બાઇબલનો અભ્યાસ કરીએ. અને આ જે વચનો છે તે વારંવાર આવતા 2-3 અધ્યાયમાં હું તમને યાદ દેવડાવીશ. 25મી કલમ કહે છે કે હું એક જણને ઉત્તરમાંથી બોલાવી લાવ્યો છું અને તે આવ્યો, પૂર્વમાંથી તે મારા નામે બોલાવે છે. આ ઉત્તર કેમ લખવામાં આવ્યું છે? આ જ કોરેશની જ વાત થઈ રહી છે. કારણ કે જ્યારે યરુસ બાબિલોનમાં આવ્યો તે પહેલાં ઉત્તરમાં તેણે એક ચઢાઈ કરી હતી અને ત્યાં વિજયવંત થયો હતો. તે આ બીજા કોઈ વ્યક્તિની વાત નથી થઈ અહીંયા, આ કોરેશની જ વાત અહીંયા થઈ રહી છે. અને કોઈ કુંભાર માટીનો ઢગલો ખૂંદતો હોય એમ તે રાજકર્તાઓને ખૂંદતો આવશે. અહીંયા આપણે જોઈએ તો કોરેશને જુદા જુદા નામે તેને ઓળખ આપવામાં આવે છે. અહીંયા ગાડી તેને કુંભાર કહેવામાં આવે છે. આપણે જ્યારે 44નો અધ્યાયમાં જઈશું તો ત્યાં તેને ભરવાડ તરીકે તેની ઓળખવા આપવામાં આવશે. 45મો અધ્યાય તેની પહેલી કલમ આપણે જે વાંચી ત્યાં અભિષિક્ત તરીકેનો ઉલ્લેખ કરવામાં આવે છે. 46મો અધ્યાય તેની 11મી કલમ એક જંગલી પક્ષી તરીકે તેની ઓળખ આપવામાં આવે છે. મારા સિવાય 26મી કલમ, મારા સિવાય તમને કોણે કહ્યું હતું કે આ પ્રમાણે થશે? બીજો કોણ અગાઉ કહ્યું હતું કે આમ થવાનું છે જેથી આપણે એમ કહીએ કે તેઓ સાચા હતા? કોઈએ તેમ કહ્યું નહોતું, તેઓએ તો આના વિશે સાંભળ્યું પણ નહોતું. મેં યહોવા સિયોનના શુભ સમાચાર મોકલ્યા હતા કે જુઓ જુઓ હું યરુસાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ, પણ જ્યારે તમારી મૂર્તિઓ વચ્ચે જોયું ત્યાં કોઈ સલાહકાર નથી, કોઈ પણ નહીં કે જે હું જ્યારે સવાલ પૂછું ત્યારે જવાબ આપી શકે. મેં પ્રશ્ન કર્યો ત્યારે તેમનામાં એક પણ દેવ પ્રત્યુત્તર આપ્યો નહીં. તેઓ સર્વ સાચે જ વ્યર્થ છે. જુઓ એ દેવો કેવા નકામા છે, એમનામાં કામોમાં કોઈ ભલીવાર નથી, તેમની મૂર્તિઓ તો ખાલી હવા છે. આમાં વધારે મારે કંઈ ઉમેરવાની જરૂર નથી. તમે કલમ વાંચો ત્યાં જ યહોવા આ મૂર્તિઓ વિશે, આ જે માણસોએ બનાવેલા દેવો વિશે શું વિચારે છે તે આપણે વાંચી શકીએ છીએ. અને એ તો ફક્ત જે મૂર્ખ હોય તે જ બીજા દેવોની પાછળ જાય. ઘણી વખત આપણે પણ ઠોકર ખાઈ જતા હોઈએ છીએ. માનતા, મેં જોયું છે અમુક ખ્રિસ્તી લોકો માનતા હોય છે અમુક વખત, ખાસ કરીને આપણે અમુક જ્યારે બીજા બિનધર્મીઓની સાથે રહીએ ત્યારે કે ભાઈ અહીંયા ચાદર ચડાવવા જાઓ ને, અહીંયા આ તમારા કાંડા પર બાંધો ને. ભલે પ્રભુ તમે તમારા દેવને પ્રાર્થના, પણ હમણાં આનાથી અમને બહુ સારું થયું છે. વાલાઓ બીજો કોઈ દેવ છે જ નહીં, એ તો બધા અશુદ્ધ આત્માઓ છે. અને એનું શિક્ષણ ફરીવાર કોઈ વખત આપણે જોઈશું. આ જે છેલ્લી 4-5 કલમ મેં વાંચી એ વાંચો જ્યારે કોઈ તમને એમ કદાચ કોઈ પ્રલોભનમાં તમે પડી જાઓ કે હું કોઈ બીજા દેવની સ્તુતિ કરવા જાઉં. કોઈ સલાહકાર નથી, કોઈ એવું નથી કે યહોવાની આગળ જવાબ આપી શકે. અને છેલ્લી કલમ તો જુઓ શું કહે છે કે તેઓ સર્વ સાચે જ વ્યર્થ છે. જુઓ એ દેવો કેવા નકામા છે, એમનામાં કોઈમાં ભલીવાર નથી, તેમની મૂર્તિઓ તો ખાલી હવા જેવી છે. પણ આજનો આપણે અભ્યાસ પૂરો કરીએ તે પહેલા હું તમને થોડું પ્રોત્સાહન આપવા માંગુ છું. વોન્ટ ટુ ગીવ યુ સમ વર્ડ્સ ઓફ એન્કરેજમેન્ટ. બહુ અજાયબ જેવો અધ્યાય હતો, આશા રાખું છું કે તમને તમારી માટે આ વચનો આશીર્વાદિત રૂપ રહ્યા હોય. પણ જો આપણે હું તમને તમારી તમને બતાવું ફરી તો પ્રભુ આ અધ્યાયમાં આપણને શું કહે છે, તો 41મી અધ્યાય આમેન અને તેને 10મી કલમ આપણને કહે છે કે હું તમને મજબૂત કરીશ. આ યહોવા દેવ આપણને કહી રહ્યા છે કે હું તમને મજબૂત કરીશ. પછી 10મી, 13મી અને 14મી કલમમાં આપણને કહે છે કે હું તમને મદદ કરીશ. ફરીથી 10મી કલમમાં હું તમને યાદ દેવડાવું તો ત્યાં આપણને કહેવામાં આવ્યું કે હું તને મારા ન્યાયી જમણા હાથથી પકડીશ. 15મી કલમમાં પ્રભુ આપણને આશીષ વચન આપે છે કે હું તને તીક્ષ્ણ દાંત વડે એક નવી ઓળખ આપીશ કે તું પથ્થરોને પણ ગળી જાય. 18મી કલમમાં કહે છે કે હું નિર્જન ઊંચાઈઓમાં નદીઓને ખોલીશ. 18મી કલમમાં એમ પણ કહે છે કે હું અરણ્યને પાણીનો કુંડ બનાવીશ. 19મી કલમમાં આપણને કહેવામાં આવ્યું કે હું અરણ્યમાં દેવદાર અને બાવળાના ઝાડ વાવીશ. હું 19મી કલમમાં ફરી કહેવામાં આવ્યું કે હું રણમાં પીપળાના ઝાડને ગોઠવીશ. અને 27મી કલમમાં કહેવામાં આવ્યું કે હું યરૂશાલેમને એક આપીશ જે ખુશ ખબર લાવશે. વારંવાર હું કરીશ, આઈ વિલ. કોણ કરનાર છે? આ પ્રભુ વચન આપે છે. અહીંયા કોઈ શરત નથી, અહીંયા કોઈ એવું નથી કે તમે જો આમ કરશો તો, કે જો હું કરીશ, આ હું તમને મદદ કરીશ, હું મારા જમણા હાથમાં તમને પકડી રાખીશ, હું તમને મજબૂત કરીશ, હું તમને પાણી આપીશ. વારંવાર પ્રભુ આપણને જે આશીર્વાદ આપનાર છે તે વિશે શીખવે છે. પણ તેની સામે જો મારી સાથે તમે યશાયાનું પુસ્તક તેનો 14મો અધ્યાય ખોલો તો હું તમને કંઈક આનું જે વિરોધાભાસી જે સ્વભાવ છે તે બતાવવા માગું છું. યશાયાનું પુસ્તક તેનો 14મો અધ્યાય, ત્યાં આપણે શેતાન પણ આવા જ કંઈક વચન ઉચ્ચારે છે અને ત્યાં પણ આપણે જોઈશું કે હું કરીશ, હું કરીશ ના નિવેદનો છે. તો ત્યાં જો યશાયાનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને 13 અને 14 કલમમાં આપણે જોઈએ તો 13મી કલમમાં ત્યાં એવું લખવામાં આવ્યું છે, અને આ શેતાન લુસિફર જે છે તે કહે છે કે હું સ્વર્ગમાં જઈશ. એ જ 13મી કલમમાં એ ફરી એમ કહે છે કે હું મારા સિંહાસનને ભગવાનના, હું મારા સિંહાસનને ઈશ્વરના તારાઓ ઉપર ઊંચો કરીશ, તારાઓની ઉપર ઊંચો કરીશ. એમ કહે છે હું પણ મંડળના પહાડ પર બેસીશ, હું વાદળોની ઊંચાઈઓ પર ચડીશ. 14મી કલમમાં કહે છે અને હું સર્વોચ્ચ જેવો બનીશ, એટલે કે હું ઈશ્વર જેવો બનીશ. વાલાઓ, તફાવત તમે જુઓ છો? શેતાનના જે હું કરીશ નિવેદનો છે એ બધા ગૌરવપૂર્ણ ઘમંડવાળા છે, પણ જ્યારે આપણે ઈશ્વરના, આપણા દેવના જે જોઈએ છે તો તેમની ઈચ્છા શું છે? આપણી માટે લાભ, આપણી માટે આશીર્વાદ છે. શેતાનને ગર્વથી ઊંચું થવું છે, હું કરીશ, હું કરીશ એવી ઘોષણા કરી છે, પણ એનાથી કશું જ થયું નહીં. પણ જે પ્રભુ કહે છે કે હું કરીશ એ તો થઈને જ રહેનાર છે. જ્યારે આપણો દેવ કહે છે કે હું કરીશ ત્યારે તે સર્વશક્તિની સંપૂર્ણ સત્તા સાથે કહે છે. જેણે આપણો દેવ, જેણે દરેક આવનાર બનાવ બનવાનો છે, દરેક જે મુશ્કેલીની આવવાનાર છે તેની આગાહી કરી છે આપણા માર્ગમાં, અને આવનાર સમયમાં જે કંઈ અવરોધ છે તેનો અભ્યાસ કર્યો છે. તેણે દરેક સંભવિત બનાવ, આકસ્મિકતાની અપેક્ષા રાખી છે, અને એ બધું જાણીને, જે એ બધું જાણે છે તે પછી પોતાનું વચન તે આપે છે. આપણી જે નબળાઈ છે તે જાણવા જાણતા છતાં આપણને આ વચન આપે છે કે હું કરીશ, હું મદદ કરીશ, હું મજબૂત કરીશ, ડરીશ નહીં, મારા જમણા હાથે હું તને ટેકો આપીશ. વાલાઓ, એ આપણી જે આપણામાં જે ખોટ છે, આપણે એ જાણે છે કે આપણે સંપૂર્ણ નથી, છતાં પોતાની કૃપામાં આપણને કહે છે કે હું કરીશ. શું આ દેવને તમે ભજો છો? શું આ દેવ પર તમે વિશ્વાસ મૂકો છો? જો આપણો સ્વભાવ અથવા તો આપણી વિચારસરણી આ પ્રમાણેની હોય કે હું કરીશ, મારે આ જગ્યાએ જવું બેસવું છે, હું આનાથી ઊંચો થવા માંગુ છું, હું, તો કદાચ આપણી વિચારસરણી શેતાનને મળતી છે. અને જો એવી તમારી વિચારસરણી હોય તો આજે જ વાલા હું તમને આજીજી કરું છું કે તમારા ઘૂંટણે પડી પ્રભુને માફી માંગો. અને પ્રભુએ જે વચન આપ્યા છે, પ્રભુએ જે આશીર્વાદ આપણી માટે મૂકી રાખ્યો છે, પ્રભુ જે આપણને કહે છે, તેને આપણે આધીન થઈએ. આપણે પ્રભુને કહીએ કે હા પ્રભુ, જેવો છું તેવો હું તમારી આગળ છું, તમને જે પ્રમાણે લાગે તે પ્રમાણે મારા જીવનનું સંચાલન કરો, હું મારું જીવન તમને સોંપું છું. છોડ માળીને નથી કહેતો કે મને ક્યાં રોપવો, કેવી રીતે રોપવો, શું કરવું. એવી જ રીતે આપણું જીવન સંપૂર્ણ રીતે પ્રભુને અર્પણ કરી દેવાનું છે. અને આપણો પ્રભુ જે સર્વશક્તિમાન છે, જે વચન આપ્યા છે તે પૂરા કરવાને જે સામર્થ્યવાન છે, તે તમને આજે કહી રહ્યા છે કે તું ડરીશ નહીં, હું મજબૂત કરીશ, હું તને મદદ કરીશ, હું યરૂસાલેમને એક આપીશ જે ખુશ ખબર લાવશે, હું અરણ્યને પાણીનો કુંડ બનાવીશ. વાલાઓ, આ આશીર્વાદ મારી અને તમારી માટે પ્રભુ યેસુ ખ્રિસ્તમાં અવેલેબલ છે. પ્રભુ યેસુ ખ્રિસ્તમાં આપણને આ બધા જ આશીર્વાદો મળ્યા છે. શું આજે તમે એ પ્રભુ યેસુ ખ્રિસ્તનો સ્વીકાર નહીં કરો? કારણ કે પ્રભુ અરણ્યને બગીચામાં બદલી દેશે. કદાચ તમારું જીવન ભાગી ગયું છે, કદાચ તમારા જીવનમાં મુશ્કેલી છે, કદાચ તમારા જીવનમાં માંદગી છે, તમને કોઈ આશા દેખાતી નથી, તમને કંઈ સમજણ પડતી નથી, જો તમે નાસી પાસ થઈ ગયા હોય તો આજે જ વાલાઓ પ્રભુને આજીજી કરો. એ તમારો અને મારો હાજરા હજૂર મદદગાર, તમને મદદ કરવાને માટે તત્પર છે. ઓ પ્રભુ, અમે તમારા પવિત્ર વચનોને માટે પ્રભુ, તમારી કૃપાને માટે તમારો આભાર માનીએ છીએ. અમે તો કોણ પ્રભુ કે તમે અમારી માટે જીવન આપો, પણ તમે તમારું જીવન, તમારું બલિદાન અમારી માટે આપ્યું કે તમારા રક્ત વડે અમે શુદ્ધ થઈએ અને તમારા પુનરુત્થાનમાં અમને અનંત જીવનનો વારસો મળે. આ જે આશીર્વાદ તમે અમને આપ્યો છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. જો પ્રભુ અમારામાંથી કોઈ એવું છે કે જે નિરાશ છે, નબળું છે, કદાચ નાસી પાસ છે, હતાશ છે, તો એ વ્યક્તિને હું તમારા હાથમાં સોંપું છું. પ્રભુ આ તમારા વચનો વાંચે, તમારા વચનો સાંભળે અને તમારા વચનો પર મનન કરી પ્રભુ આપ તેઓ ભૂલી ન જાય કે ઇસરાયલનો દેવ તે અમારો આધાર છે. જે સર્વ સાંભળી રહ્યા છે તેઓને તમારા હાથમાં સોંપું છું. દરેક વ્યક્તિને પ્રભુ આપ તમે જાણો છો, તેમની જરૂરિયાતોને જાણો છો. પ્રભુ આપ તમારા સમયમાં તે તમે પૂરી કરો. દરેકને પ્રભુ આપ તમારા મહિમાને અર્થે વાપરો, એ જ અમારી આ ટૂંકી વિનંતી છે. તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.